विकल मनहु माखी मधु छीने। जीवन नु सर्वस्व छीनवाई जाए, जे उपार्जन करियो होय, जे पुरुषार्थ करियो होय, એનાથી જયારે માણસને હાથ ધોઈ બેસવો પડે કે આ મારું સર્વસ્વ ગુમાવી બેઠું, કોઈ વેપારી મૂડી લઈને બેઠો હોય વેપાર કરવા માટે પણ ન ચાલે અને એની જગ્યાએ બધું જ ખોઈ બેસીને ત્યાંથી ઉભા થઈ જવું પડે ત્યારે એને એટલો ક્લેશ થાય કે વાત ન પૂછો. કદાચ એ ક્લેશમાં ને ક્લેશમાં પોતાના અસ્તિત્વને સમાપ્ત કરી દેવાનો પણ વિચાર આવી જાય કે આટલું બધું નુકસાન થયું, આટલી બધી ખોટ ગઈ, હવે શું જીવીને કરવું છે. કે એને મૂડી સંપૂર્ણ બધો નાશ થઈ જાય. તો અયોધ્યા વાસીઓને પણ રામને છોડવાના થયા ને ત્યારે પુર નર નારી દુખી સબ ભય, તો આમ તન કૃષ્ણ મર દુઃખ બદન મલીને ત્રણ અવસ્થા બતાવી. તન કૃષ્ણ મન દુઃખ બદન મલીન, આમ પોતાની જે સ્થિતિ છે એને તુલસીજી પણ બતાવે છે, અયોધ્યાવાસીઓ પણ બતાવી ગયા છે. બધાના મન, બધાના શરીર અને દરેકના મલિન થઈ ગયેલા, ઝાંખા પડી ગયેલા. જેમ કોઈક દુઃખનો પ્રસંગ હોય ને જોઈએ, બધા ઝાંખા પડી ગયેલા હોય, એની પર એના મોઢા પર કાળી માં થઈ ગઈ હોય એવી સ્થિતિ લાગે કે કઈક શોકનો પ્રસંગ છે. અહીંયા આમ પ્રવેશતાની સાથે એની ગમગીનીનું દર્શન થઈ જાય. એમ અહીંયા અયોધ્યાવાસીની જે દુઃખની પીડા છે એનું દર્શન કરતા કરાવતા તુલસીજી બોલ્યા છે કે મન દુઃખ તન કૃષ્ણ. શરીર જાણે સુકાતા હોય, મન અત્યંત પીડાવાળા હોય અને શરીર પણ મેલા હોય, મેલા ઘેલા હોય, મન મલી અને વિકલ મનહુ માખી મધુ છે. સર્વસ્વ હણાઈ ગયું હોય, સર્વસ્વ છીણાઈ ગયું, નાશ પામ્યું હોય અને માણસ એવો દુખી થઈ જાય કે હું તો આથે પગે થઈ ગયો, ઘરબાર વિનાનો થઈ ગયો, મારું કાંઈ જ ન રહ્યું, સર્વસ્વ ખતમ થયું. માખી જેમ પોતાનું સર્વસ્વ ગુમાવી દેશે, આખો મધપૂડો જ ઉતારી જાય, મધ સાથેનો મધપૂડો, એનો આશ્રય શું, એને રહેવું ક્યાં. તો ભગવાન અયોધ્યાથી છીનવાઈ ગયા. કોણે છીનવી લીધા? જેનું કિરાતીની કઈ કઈને ભીલડી કઈ નાખી, માખી મધુ છીને, જેનું કિરાતીની માખી મધુ છી. જેમ ભીલડીએ વનમાં મધપૂડો અને મધ બધું છીનવી લીધું હોય અને માખી જેમ બાકો થાય, એમ આખો અયોધ્યાનો મધપૂડો, અનેક માખીઓ, અસંખ્ય માખીઓની માફક અયોધ્યા વાસીઓ બધા જ એક એક ભયંકર વ્યાકુળ થયા. થાય અમારું સર્વસ્વ છીનવાઈ ગયું, બધું જ ચાલી ગયું. જેમ ઘરની અંદર એક મોભ હોય અને વિદાય લઈ લે ત્યારે જે પીડાને દર્દ થાય, અરે અમારા ઘરનું એક મોભ ગયો, આધાર ગયો, સર્વસ્વ છીનવાઈ ગયું, વ્યાકુળતા, દર્દ, પીડા, દુઃખ, એ અવસ્થા સંપૂર્ણ અયોધ્યાવાસીઓની થઈ ગઈ કે અમારી આ દશા. અને એ દશા પોતે નથી જીરવી શકતા, નથી સહન કરી શકતા. કરમી જહી શિરધુની પછી આસ, બસ આસ મસળે. ક્યારેક બહુ ગુસ્સો આવે ને કઈ ના ચાલતું હોય ને, તબે હાથ ભેગા કરીને ગ્રસ્ત હોય એકબીજાને મસ હોય. જયારે અત્યંત પીડા દુઃખ હોય એ સહન ન થતી હોય વેદના, ત્યારે બે હાથથી પોતાના હાથથી જ હાથ દબાવીને એને મસળા કરે. તો તુલસીજીને માનસ શાસ્ત્રનો કેટલો બધો અભ્યાસ છે કે અયોધ્યાવાસીઓની પીડા કેવી રીતે બતાવી દર્શાવી રહ્યા છે. રાજ પરિવાર છે અને એમના ઘરનો નિર્ણય છે, પ્રજાથી તો કઈ બોલી ન શકાય, તો એને વ્યક્ત કેવી રીતે કરવો. કર્મી જહી હાથ મસળે, અને જે માન્યામાં ન આવે, જે સ્વીકારવા જેવું ન હોય, પોતાનું મન સ્વીકારવા તૈયાર ન હોય ને, ત્યારે માણસ માથું ધોળા. ના ના, આ સત્ય હોય જ નશે અને આને અમે સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે એક માણસ શાસ્ત્રી દરેક પ્રજાનું માણસ વાંચીને કહેતા હોય તુલસીજી, કહી દીધું કે અસહાય થઈ ગઈ પ્રજા, કોઈ અવાજ કાઢી શકાય એવી પરિસ્થિતિ નથી, તો અવાજ ઉઠાવે પણ ખરા, અમે નહીં જવા દઈએ રામને. હા, એક અવાજ ઉઠાવશે આગળ, અયોધ્યામાંથી નહીં જવા દઈએ એમ નથી કોઈ પ્રજા બોલી, પણ અમે પણ અયોધ્યા ભગવાનની સાથે વનમાં જઈશું, અમારે અયોધ્યામાં શું કામ છે. જો ભગવાન અયોધ્યામાં ના હોય તો અયોધ્યાને અમારે શું કરવાની. શરીરમાં પણ પ્રાણ ન હોય તો શરીરને શું કરવાનું. ભગવાનને વસાવીને જીવન અયોધ્યા બનાવવાનું કે જ્યાં ક્યાંય પણ સંઘર્ષ ન થાય. જીવન ભગવાનના આધારથી અયોધ્યા બને અને જીવન રામ રાજ્ય જેવું બને કે આ મારું રાજ્ય છે. પણ જ્યાં રામ રાજ્યની અંદર ભગવાન પોતે જ છીનવાઈ જતો હોય રામ જાતે, બચવાનું શું હતું. આ અયોધ્યાના નગરના ખોરિયાને અમે કરીશું શું. અમારો પ્રાણ, અમારું જીવન, અમારું સર્વસ્વ એ હણાઈ ગયું, ચાલ્યું ગયું, વિદાય થઈ ગયું. એટલે કર્મી રહી ચિરધની પછી તી, બધું જ છીનવાઈ ગયું હોય એટલે માણસ કઈ જ ન રહે, એને કોઈ આશ્રય ન રહે, કોઈ પણ પ્રકારના આશ્વાસનના શબ્દો પણ ન થાય, એનું મગજ સ્વીકારવા તૈયાર ન હોય, ત્યારે બસ કર્મી દહી શિરધ્વની પછી તા. બધાની અથડામણ કેવી છે, દર્દ પીડા છે, દુઃખ છે. પક્ષીની બે પાંખો કપાઈ જાય પછી શું થાય, એમને તરફડી તરફડીને મરી જાય. ત્યાં ને ત્યાં એને ઉઠવું હોય, ઉડવું હોય, પણ જ્યાં પાંખ જ નથી, તો સીતારામજીએ તો અયોધ્યાની પાંખો. જો પાંખો કપાઈને વનમાં જતી રહેશે તો અયોધ્યાને એની અંદર અમારે તરફડી તરફડીને મરવું પડશે, એના વગર બીજો કોઈ ઉપાય નથી. બિકલમ જનુબેનું પંખ બિહંગ અકુલ, એક પાંખ કપાઈ ગયો હોય કે આપણા પંખાની ઝપેટમાં એક કબૂતર કે ચકલું આવી ગયું હોય, એની એક પાંખમાં ઘા થયો હોય ને, તો ત્યાંથી કળ ના વળે ત્યાં સુધી ઊભું ના થાય, અને પાંખ કપાઈ જતો એને જીવવાનું જ નકામું. જીવીને શું કરવાનું, કહે ક્યાં જવાનું, જીવનનો વ્યવહાર કયો કરવાનો. માણસ લકવાથી ગ્રસિત થઈ ગયો, કશું કોઈ પણ ક્રિયા પોતાના શરીરની પોતાના હાથે ન થઈ શકે, ત્યારે એને પોતાને થાય કે આ પરાધીનતામાં તો હવે એના કરતા છૂટી જવું વધારે સારું. એમ અયોધ્યાવાસી પણ આ દશા ભોગવી રહ્યા છે કે જનો બિહંગ બેનો પંખ અકુલાય, પાંખો વગર જેમ પક્ષીનું જીવન નહીં એને વ્યાકુળતા, એમ અયોધ્યાવાસીઓને પણ સીતારામજી લક્ષ્મણજી સિવાય અયોધ્યા આવું ઘાયલ સ્થિતિ જેવું લાગે છે, પીડા અને દર્દથી ખૂબ જ દુઃખી થતું હોય આખું અયોધ્યા પક્ષીની માફક. बड़ी बड़ी थी। राजमहल आंगणा अंदर आ परिस्थिति जाण्या पछी थी आखू अयोध्या पोताना घर बार छोड़ी देने घरना आंगणा छोड़ी देने अयोध्यापति नरेश अयोध्या नरेश ना राजद्वारे थईने जईने बेसी गयो। आखू अयोध्या राजनगर राजद्वारे जईने बेसी गयो छे। भई 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 भरी भीर भूप दरबार घर में पण छेक दरबार सुधी जेनी जेनी क्षमता ने पहुंचवानी स्थिति हती छेक सुधी पहुंची गया ने पछी जेनाथी ना पहुंचायू ते भीड़ हती बार माखण में उभा रहे लीमडानी पण जेनी क्षमता हती जेने रस्तो खबर हतो ते आगर थी पाछळ थी ऊपर थी छेक राज दरबार सुधी अंदर पहुंची गयेला ने एटली बधी भीड़ हती। એ ભીડનું વર્ણન કરતા તુલસીજી કહે છે કે દરવાજા બહાર અને દરબારની અંદર પણ જે પોતાના નિકટના હોય પ્રધાનમંડળ હોય સચિવો હોય એ બધા સગા સંબંધીઓ બધી આવીને ભીડ જામી ગઈ ઠઠ જેમ કહેવાય અને એ ભીડની અંદર કઈ વેદના છે એટલો બધો અપાર વિષાદ દુઃખ પીડા દર્દ છે ક્લેશ જેને કહેવાય કે માણસ જેને જીવનભર સ્વીકારવા તૈયાર ના હોય અને એ બાબત સામે આવીને ઉભી રહી હોય બર્ણી જાય વિષાદ કલાપ અપાર અને ભરી બળી ભીર ભૂપ દરવા કોપ ભવનમાંથી દશરથ જી ને લાવી દેવામાં આવ્યા કે ક્યાં હશે સચિવ ઉઠાઈ રાવ બધી જ ભીડ ત્યાં ગાડી રાજ દરબાર ને કોપ ભવન ની નજીકમાં એટલે આ બધી બહારની જે આખી પરિસ્થિતિનું વર્ણન દ્રશ્ય જેને કહેવાય આખું દ્રશ્ય શબ્દ ચિત્ર થી તુલસીજીએ બતાવી દીધું અયોધ્યાનું રાજ પરિવારનું આ ચિત્ર એની અવસ્થા એનું દર્શન કરાવતા કે હવે પ્રજાની નજર ક્યાં છે કે મહારાજ દશરથજી ક્યાં કે છેક જ્યાં નિર્ણય લેવાયો હોય ત્યાં સુધી તો પહોંચવું પડે ને એટલે તુલસીજી આપણને ત્યાં લઈ ગયા ચાલો અયોધ્યાની આ દશા છે સુમિત્રા કઈ કઈ કૌશલ્યાજી લક્ષ્મણજી બધાની આ અવસ્થા છે દરબારીઓની સગા સંબંધીઓની પણ રાજાનું શું થયું ચાલો પહોંચો ત્યાં આગળ તો સચિવ પહોંચી ગયા છે ત્યાં આગળ સુમંતજી મહામંત્રી છે જે સુમંતજી કહે નજીક ગઈ એવી રીતે ઢળી પડેલા છે કોઈ પાથરનું પણ પાથરેલું નથી જમીન ઉપર ઢળી પડેલા છે રામ વિયોગની અંદર એ પીડા અસહ્ય વેદનાની અંદર મૂર્છા આવી ગયેલી છે એટલે સચિવે સુમંતજીએ હળવાશથી ઉઠાવવા માટે પ્રયત્ન કર્યો સચિવ ઉઠાઈ બેઠા કર્યા હળવાશથી વૃદ્ધ તો હતા જ અને બેઠા કરીને કહી પ્રિય વચન અને પ્રિય વચન જે જોઈતું હતું કે મહારાજ રામ પધાર્યા છે